आत्मज्ञानम स्वयं ज्ञानम ज्ञानाद अन्य करोति किम प्रभावस्य कर्ता आत्मा मोहयम व्यवहारिणम। मंगलमय मंगल करण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। महावीर परमात्मा ना शासन में कुंकुन आचार्य भगवान की आमनाई में अमृतचंद्र आचार्य भगवान की परंपरा में पूज्य कृपाणु गुरुदेव श्री नो भरतक्षेत्र में जे उदय थयो छे ते आपणने सौने सिद्ध दशा सुधी पहोंचाड़वा माटे थयो छे। कारण के अनादिकाल थी सिद्ध थवानो प्रयत्न खूब कर्यो, प्रयत्न करवामां कंई बाकी न राख्युं, भगवानी ओम ध्वनि खूब सांभळी, 12 अंग ने 14 पूर्वमांथी 11 अंग ने 9 पूर्वनो अनंत वखत अभ्यास कर्यो अने ए अभ्यास करीने बस मारे सिद्ध थवुं छे ए पोताना जीवननुं तात्पर्य समझ्यो। त्यारे गुरुदेव श्री मेळा नेणे एम कह्युं के तारे सिद्ध थवुं नथी, तू सिद्ध छो। ए वात पोताना स्वभावने बतावनारी छे, पोताना त्रिकाळी द्रव्यनी वस्तु व्यवस्थाने बतावनारी छे, पोतानो त्रिकाळी स्वभाव सिद्ध समाननी सिद्ध ज छे, परमेश्वर ज छे एवी पोतानी वस्तु व्यवस्था छे। अने वस्तु व्यवस्था एवी होय के पोते परमेश्वर छे अने ई परमेश्वर थवानो प्रयत्न करे, एनो अर्थ एम थाय छे के परमेश्वर छे एनो ई अनादर करे छे, विराधना करे छे, एक्सेप्ट नथी करतो ई वातने, परमेश्वर छो ई वातने ई मानतो नथी, स्वीकारतो नथी अने ई परमात्मा थवानो प्रयत्न करे छे। कारण के माने छे के हुं रागी छुं, माने छे के हुं संसारी छुं। खरेखर राग पुद्गलना परिणाम आ गुरुदेवना समग्र प्रवचननी अंदर मैं वात आवी, યોગ કંપન ઇત્યાદિ બધા પૂતગલના પરિણામ, એક સમયની પર્યાય જે થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે, તે સમયે ત્રિકાળ પરમાત્મા છે એ સિદ્ધ છે, પરમેશ્વર છે, ભગવાન છે અને એ અનાદિ અનંત એવો એનો સ્વભાવ છે। તો સ્વભાવ કોઈ દિવસ ફરે નહીં, આપણે એમ કહીએ ને ભાઈ મરચાંનો સ્વભાવ તીખાશ છે તે કોઈ દિવસ ફરે, પંચમ કાળ હોય કે ચોથો કાળ હોય એના કાળની સાથે કંઈ સંબંધ નથી, એ અનાદિ અનંત એનો સ્વભાવ છે તીખાશ। એમ આત્મા સ્વભાવથી પરમેશ્વર છે એવો અનાદિ અનંત દ્રવ્યનો સ્વભાવ છે। એ દ્રવ્યનો સ્વભાવનું ગુરુદેવશ્રીએ જ્ઞાન કરાવ્યું, એનું ભાન કરાવ્યું, એનું શ્રદ્ધાન કરવાનો માર્ગ બતાવ્યો। શું કીધું? તું પરમેશ્વર છો એમ પરીક્ષા કર, તું છો તો પરમેશ્વર, પરીક્ષા કરીશ તો પ્રમાણ થઈ જશે અને પ્રમાણ થઈ જશે તો અનુભૂતિ એનું નામ છે। પણ તું પરીક્ષા કરતો નથી, વાત સાંભળે છે કે હું પરમાત્મા છું એમ સાંભળીને તું બોલે પણ છે, એનું ઘૂંટણ મનન પણ કરે છે, પણ એ વાતને તું માનતો નથી। કારણ કે જે સમયે એ ઘૂંટણ અને રટણ પૂરું થાય છે, બીજે સમયે એની શરીર સાથેની એકાકારતા, ઉદય સાથેની એકાકારતા, સંયોગો સાથેની એકાકારતા, મને આમ થયું, મને આમ થયું, આણે આવું કર્યું, એવી બધી વાતો ચાલુ થઈ જાય છે, એનું કારણ જ એ છે કે હું પરમેશ્વર છું એવું માનું જ નથી। કારણ કે પરમેશ્વર એને કહેવાય કે જે પરમેશ્વર પોતાના પરમેશ્વર સ્વભાવની અંદરમાં લીન રહે, એ ક્યાંય બહાર જાય નહીં, બહાર આવે નહીં, કોઈ પણ પરિસ્થિતિ મને એ નિગોદની અંદરમાં રહે ત્યારે પણ એ ભગવાન આત્મા પરમેશ્વર છે, એ પરિણામની અંદરમાં આવતો નથી। એવી પોતાની અનાદિ અનંત વસ્તુ છે, એ છે એનો એને ફક્ત સ્વીકાર કરવાનો છે, બીજું કાંઈ જ નથી કરવાનું, એની એને સમજણ કરવાની છે। કારણ કે એ તો છે, છે એમાં કંઈ કરવાનું ન હોય, છે એનો સ્વીકાર કરવાનો, એની સમજણ કરવાની હોય, એનું શ્રદ્ધાન કરવાનું, એ હું છું એવો વિશ્વાસ કરવાનો હોય, તો એ ખરેખર પોતે સ્વભાવથી ભગવાન છે, એ ભગવાન છે એવું માનતો નથી। માટે એમ કહે છે તું ભગવાન છો એવું તું માન, એવી તું પરીક્ષા કર અને પરીક્ષા કરીને એને તું પ્રમાણ કર। અને કે પરીક્ષા ક્યાં થશે? તો તને એવી જો સમજણ થઈ જશે કે હું પરમાત્મા છું તો કોઈ જગ્યાએ તારું લક્ષ જ નહીં જાય, દ્રષ્ટિ જ નહીં જાય, દ્રષ્ટિ સ્વભાવને છોડશે જ નહીં, અને એક વખત જ્યાં સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં એક એવી પરિણતિ ઉત્પન્ન થશે, એવી એક પ્રતીતિ ઉત્પન્ન થશે જે સાદી અનંતકાળ સુધી ભગવાન આત્માને નહીં છોડે, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં, કોઈ પણ ઉદયભાવની વચ્ચે એ જ્ઞાનીને પરિણતિ જે છે એ પોતાના ભગવાન આત્માને છોડતી નથી, એવો તારો સ્વભાવ છે। અને એ પ્રતીતિ સ્વભાવની સામે વારંવાર જોતા 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 એ પરિણામની અંદરમાં સિદ્ધત્વ પ્રાપ્ત થઈ જાય છે. તો આવો જે પોતાનો સ્વભાવ છે એની સમજણ માત્ર કરવાની છે, એને સમજણ નથી કરી, એને સ્વીકાર નથી કર્યો, તો હવે ગુરુદેવ શ્રી શું કહે છે? જો 73 નંબરના બોલમાં કહે છે, આ ચૈતન્ય તત્વ તો કોઈ અગમ્ય વસ્તુ છે. આ ચૈતન્ય તત્વ છે કોઈ અગમ્ય વસ્તુ, કહી શકાય નહીં, બતાવી શકાય નહીં, સમજાવી શકાય નહીં, એવી અગમ્ય વસ્તુ છે. બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના સંયમથી મળી જાય એવી વસ્તુ નથી. બે વાત કરી, બહારનો વૈરાગ્ય અને એક સંયમ, એનાથી વસ્તુ મળી જાય તેમ નથી. આપણે એમ સમજીએ છીએ કે શાસ્ત્ર સ્વાધ્યાય કરીને બુદ્ધિની અંદરમાં જે ગ્રહણ કરી લઈએ છીએ, ધારણામાં જે વાત બેસી જાય છે, સ્વયંસમની અંદરમાં જે વાત આવી જાય છે, એનાથી આત્મા આસ્તે આસ્તે એમ કરતા કરતા મળી જશે. એ વસ્તુનું સ્વરૂપ જ નથી, એ જળ પરિણામ છે. બુદ્ધિના જે પરિણામ છે, ધારણાના જે પરિણામ છે, એ મનાશ્રિત પરિણામ છે, એ જ્ઞાનાશ્રિત પરિણામ જ નથી. ઉદાસીનતા આવી ગઈ, સંસારમાં બધું છોડી દીધું, વન જંગલની અંદરમાં વયા ગયા, આવા બહારના વૈરાગ્યથી એક સ્વયંસમ જ્ઞાનથી મળી જાય એવી વસ્તુ નથી. કેટલી અદભુત વાત છે. આ બે જગ્યા મુમુક્ષુ અટકાય છે આ જગ્યાએ, કારણ કે વૈરાગ્ય છે એ દેખાય છે અને સ્વયંસમ પણ દેખાય છે. બહુ સુંદર વક્તા હોય, બહુ સરસ વક્તા હોય અને સારામાં સારી વાત કહી શકતા હોય, સમજાવી શકતા હોય, તો બસ એ બંને વસ્તુ બહાર દેખાય છે. તો કે એનાથી આત્મા મળે એવી વસ્તુ નથી, કારણ કે આત્મા એ ભાષાની અંદરમાં કે બહારના વૈરાગ્યની અંદરમાં આત્મા આવતો નથી. એ તો અનુભૂતિથી સમજાય તેવી વસ્તુ છે. અને અનુભૂતિ થાય કેવી રીતે? દ્રવ્યના લક્ષ્ય થાય. દ્રવ્ય કેવું છે? તો કે ભગવાન છો. કેટલી સુંદર વાત, કેટલી અદ્ભુત વાત, કેટલી અલૌકિક વાત. આ ચૈતન્ય તત્વ આ કોઈ અગમ્ય વસ્તુ છે, બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના ક્ષયપસમથી મળી જાય એવી વસ્તુ નથી. અંતરમાં અવ્યક્ત, કારણ કે પર્યાય વ્યક્ત છે ને, તો એ અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ અચિંત્ય વસ્તુ, પ્રગટ અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે. એ પ્રગટ છે. પ્રભુ તને અવ્યક્ત લાગે છે તો તને પર્યાયની વ્યક્તતા સમજાય છે, એ અપેક્ષા એને અવ્યક્ત કહેવામાં આવે છે. વસ્તુ તો અંદરમાં પ્રગટ છે, વિદ્યમાન છે, હાજરા હાજુર છે. એ વસ્તુ સ્વયં પોતે છે, એ પ્રગટ છે, એ અચિંત્ય છે. ચિંતા દ્વારા, ચિંતન દ્વારા એ પકડી શકાય એવી વસ્તુ નથી. અને એવું લાગે છે ને ચિંતનથી વસ્તુ સમજાઈ જશે, પ્રભુ નહીં સમજાય એનાથી. કારણ કે સ્વભાવ જો પરમેશ્વર હોય તો હું પરમેશ્વર છું એવા વિકલ્પની અંદરમાં પરમેશ્વર નથી. જ્ઞાનીઓ એમ કે છે કે હું પરમાત્મા છું એવો વિકલ્પ પરમાત્માને પીઠ દઈને ઊભો થાય છે. હું પરમાત્મા છું એવો વિકલ્પ, એવું ચિંતન, એવું મનન, એવું ઘોલન એ પરમાત્માને પીઠ દે છે ત્યારે એ વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ પરમાત્માની સામે જોવે તો નિર્વિકલ્પ, વિકલ્પનો જન્મ જ એને પીઠ દઈને ઊભો થાય. એટલે આપણે ઘૂંટીએ છીએ એ વાતને. એ વાત સારી છે, એવું જેવું પોતાનું સ્વરૂપ છે એવું એનું ઘૂંટણ છે, એ વાત સારી છે. પણ એટલામાં એને સંતોષ આવવો જોઈએ, વિકલ્પ એને ખટકવો જોઈએ કે હું નિર્વિકલ્પ વસ્તુ છું તો એનો વિકલ્પ શા માટે? હું પરમેશ્વર છું તો પરમેશ્વર છું, પરમેશ્વર છું, પરમેશ્વર છું એવો વિકલ્પ તો ગાંડ પણ છે. એવું એને લાગવું જોઈએ. એટલે કે છે કે અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે, તેના મહાત્મ પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. એની મહાનતા, એની પરિપૂર્ણતા, એની અપૂર્વતા, એની અદ્ભુતતા, એની અખંડતા, એની અભેદતા, એની એકતા, આવું એનું જે સ્વરૂપ જે છે એના પ્રત્યે જાય. એટલે કે હું અખંડ છું, એક છું, અભેદ છું એવું એને સમજાય. એટલે કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્રની ચર્ચા એ છોડી દે. રાગની વાત તો કોસો દૂર છે. મારામાં રાગ થાય છે એવી એને ભ્રાંતિ થાય છે. થાય છે તો રાગ સંબંધી જ્ઞાન, પર્યાયનું જ્ઞાન. તો થાય છે જ્ઞાન અને માને છે રાગ, એની ભ્રાંતિ છે અને ભ્રાંતિનું નામ સંસાર છે. એટલે એ વિકલ્પો જે છે, આત્મા છું, પરમેશ્વર છું, એ પણ વિકલ્પ રાગ છે. એ એક વાત જુદી છે કે જેને અનુભૂતિ થાય એ પહેલા આવા પ્રકારનો જેવો સ્વભાવ છે એવો વિકલ્પ હોય છે, થાય છે, એ એમાં રહે છે, એને સુહાય છે પોતાનો ભગવાન આત્મા. માટે એ બધી પરિસ્થિતિઓ ચાલતી હોય છે, પણ એમાં એ રોકાતો નથી અને એવું નથી લાગતું કે આમાં હું વધતો છું. જેને આમાં વધતો લાગે છે એ એમાં ઘટતો છે. કેમ કે પરિપૂર્ણ છું એ ગમ્ય છે, પરિપૂર્ણ છું એવી દ્રષ્ટિ કર, એના મહાત્મ્ય પ્રત્યે જાય, વસ્તુ પ્રત્યે જાય, એટલે કે સ્વભાવ પ્રત્યે જાય, ત્યારે ગમ્ય થાય. કેટલી ટૂંકી વાત છે, મહાત્મ્ય પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. બીજું કોઈ વિધાન નથી ગમ્ય થવાનું. ગમ્ય એટલે અનુભવ, મહાત્મા એટલે એની વ્યવસ્થા, એની સંપૂર્ણતા, એની પરિપૂર્ણતા. હું વર્તમાનમાં પરિપૂર્ણ છું એ વ્યવસ્થા છે, એનું મહાત્મ છે. એ મહાત્મ પ્રત્યે જાય તો ગમ્ય થાય. બીજી કોઈ રીતે એટલે વિકલ્પોના માધ્યમથી પણ એ ગમ્ય થાય તેવું નથી. જ્ઞાનીઓને વિકલ્પોનો થાક લાગે છે, ભલે હું ભગવાન છું એવો જ વિકલ્પ હોય, પણ એ વિકલ્પ એને પોસાતો નથી. તે પોતાને પરપદાર્થની અંદરમાં જાણ્યો છે, માયનો છે, હું કરતા નથી, ઉપાદાનથી કરતા નથી, પણ નિમિત્તે તો છું ને. અરે નિમિત્ત એટલે શું ભાઈ, ત્યાં પરપદાર્થની જે પર્યાય થઈ રહી છે એ પર્યાય થાય છે, એ થાય છે તે કરી છે, તે પરિણામ આવી છે, તારે કારણે પરિણમી છે, તો પોતાથી થઈ છે. હવે ત્યારે સામે જે બહારમાં હોય એને નિમિત્ત કરતા કહેવાય છે, બહારમાં જેની ઉપસ્થિતિ હોય સાક્ષી રૂપે એને નિમિત્ત કરતા કહેવાય છે. નિમિત્ત કરતા કરાવી દે છે એવું નથી, એની ઉપસ્થિતિને નિમિત્ત કરતા, ઉપાદાન કરતા તો એ સ્વયં પોતે છે. નિમિત્ત એટલે અકિંચિત કર, જે કાંઈ ન કરે એનું નામ નિમિત્ત. તો એ નિમિત્ત કરતાનો અર્થ જ છે કે એ અકિંચિત કર છે. રાગ થાય છે એ થવા કાળ છે, એની યોગ્યતા છે ત્યારે થાય છે. વિતરાગતા થાય છે તો એનો થવા કાળ છે ત્યારે થાય છે. રાગ હોય કે વિતરાગ હોય, હું તો સ્વભાવથી પરમેશ્વર છું, હું તો સ્વભાવથી પરમાત્મા છું. કેટલી મહાનતા છે, સ્વભાવની કેટલી અદ્ભુતતા છે કે બધે સમય હર સમય એ પોતે પરમાત્મા છે. એને કાંઈ જ નથી કરવાનું, કાંઈ જ પ્રગટ નથી કરવાનું, એ પ્રગટ છે. જો કીધું ને અંતરમાં અવ્યક્ત, એટલે પર્યાયની અપેક્ષા અવ્યક્ત, છતાં પ્રગટ. કહેવાય અપ્રગટ, કહેવાય અવ્યક્ત. શું કામ, તને પર્યાય સમજાય છે, પર્યાય પકડાય છે, તો પર્યાયને તું વ્યક્ત કહે છે, એ હિસાબે એને અવ્યક્ત કહેવામાં આવે છે. અવ્યક્ત છતાં પ્રગટ. પ્રભુ અવ્યક્ત પણ કયો અને પ્રગટ પણ કયો, તમારે સમજવું શું? પ્રભુ પર્યાય અપેક્ષા અવ્યક્ત અને દ્રવ્યથી પોતે સ્વયં પ્રગટ, વિદ્યમાન, હાજરા હાજર. કારણ કે જે પર્યાયની અંદરમાં એને અવ્યક્ત શું કામ કે છે, એ પર્યાયની અંદરમાં એનું સામર્થ્ય તો પ્રગટ છે, પણ તું એની સામુ નથી જોતો, બીજાની સામુ જોવે છે, એ અપેક્ષા અવ્યક્ત. જ્ઞાન પર્યાયની અંદરમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો સ્વ પણ એની અંદરમાં પ્રકાશિત થાય છે. જેમ પર પ્રકાશિત થાય છે એમ સ્વ પ્રકાશિત થાય છે. તો સ્વપર છે ને, તો સ્વ છે કે નહીં? હવે સ્વ અને પર, પણ એ સ્વ પર બંનેનું લક્ષ એક સાથે ન થઈ શકે. બંનેનો પ્રતિભાસ એક સાથે થાય, પણ લક્ષ એક સમયમાં એક જ, ચાહે સ્વ ચાહે પર. હવે જે પરનું લક્ષ છે તો સ્વ અવ્યક્ત છે, હવે એ અવ્યક્ત છે એટલે નથી, એટલે કે છે અવ્યક્ત છતાં પ્રગટ. એનું હોવાપણું છે, એની હૈયાતી છે. તું એની સામે જોતો નથી એટલો તારો દોષ છે. હું પરમેશ્વર છું એવું તું માનતો નથી, તારો દોષ છે. એ કે છે અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ, અચિંત્ય વસ્તુ પડી છે, એટલે ચિંતાઓથી વિકલ્પોથી પાર, ચિંતનથી પાર, મનનથી પાર, અધ્યયનથી પાર, અચિંત્ય વસ્તુ પડી છે. તેના મહાત્મા પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. એનું મહાત્મા આવે, અરે હું તો પરમેશ્વર, હું સિદ્ધ, હું સિદ્ધોનો સિદ્ધ, હું ભગવંતોનો ભગવાન. 320મી ગાથામાં કહે છે, પ્રભુ તું ભગવાનનો ભગવાન છું, કે આ ભગવાન છે એવું નક્કી આ ભગવાન કરે છે. તું તો ભગવાન નથી, ભગવાનનો ભગવાન છું, પ્રભુનો પ્રભુ છું, સિદ્ધોનો સિદ્ધ છું. એવી અદ્ભુત પોતાની વસ્તુ છે, એના મહાત્મ પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. એના જન્મ મરણ ટળી જાય એવી ચીજ છે. એના માટે એને કાંઈ જ ન કરવું પડે, જન્મ મરણને ટાળવા માટે એને કાંઈ જ ન કરવું પડે. એ સહેજે ટળી જાય, એ પોતાની મેળે ચાલ્યા જાય, ઉત્પન્ન જ ન થાય એવી ચીજ છે. 73. એક એક બોલ એવા છે કે એક એક બોલને જો ઘૂંટતા રહીએ ઘૂંટતા રહીએ ઘૂંટતા રહીએ તો એમ થાય કે હવે બે ચાર પાંચ સ્વાધ્યાય પણ એક બોલ માટે ઓછા છે. કારણ કે એનો ભાવ જ્યાં સુધી ન સમજાય, આપણે સ્વાધ્યાય કરવા માટે સ્વાધ્યાય નથી કરવાનો. એક બોલ વાંચીને એના પેટાળની અંદરમાં ચાલ્યા જાય, એના હૃદય સુધી ચાલ્યા જાય, એ સ્વાધ્યાય કરવાની સિસ્ટમ છે. ગુરુદેવ કહેતા હંમેશા બાળકોને સમજાવે, સ્વાધ્યાય એટલે શું? સ્વ વત્તા અધિ વત્તા અય. સ્વ એટલે પોતે, અધિ એટલે તરફ, અને અય એટલે આવું. જેમાં પોતાની તરફ આવવું થાય એનું નામ સ્વાધ્યાય. અને એવું જો ન થતું હોય, પોતાની તરફ આવું ન થતું હોય તો એ સ્વાધ્યાય નથી, પરાધ્યાય છે. હવે આપણે સ્વાધ્યાય કરીએ છીએ કે પરાધ્યાય કરીએ છીએ એનું નક્કી આપણે કરવાનું. અચિંત્ય વસ્તુ છે ભાઈ, પ્રગટ વસ્તુ છે, હાજર હાજર વસ્તુ છે, અને દરેક પર્યાયની અંદરમાં પ્રગટ છે. દ્રવ્યની પર્યાય છે તો પર્યાયમાં દ્રવ્ય છે. તું એની સમૂહ જોતો નથી બસ. એટલે તને કહે છે કે તને ગમ્ય થાય, તને એને મહાત્મા આવે તો એ ગમ્ય થઈ જાય, અનુભૂતિમાં આવી જાય, સ્વસંવેદનમાં આવી જાય. સ્વસંવેદનનો પ્રયત્ન નથી હોતો, અનુભૂતિનો પ્રયત્ન નથી હોતો, સમ્યક દર્શનનો પ્રયત્ન નથી હોતો. શા માટે? કારણ કે તું પરમેશ્વર છો. પરમેશ્વરમાં શું નથી? સંપૂર્ણતા છે, પરિપૂર્ણતા છે, કૃત્યકૃત્યતા છે. અને બધા બધા ભગવાન, બધા પરમેશ્વર, બધા પરિપૂર્ણ. એવો એને નિર્ણય કરવાનો છે, એવો એને વિશ્વાસ કરવાનો છે, એવી એને સમજણ કરવાની છે. અને સહેલું છે. એ પામર છે જ નહીં, રાગી છે જ નહીં. એનામાં જ્ઞાન થાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે. તો જ્ઞાનમાં આત્મા જણાય છે તો હું આત્મા છું, પરમાત્મા છું, ભગવાન છું, પરમેશ્વર છું, એવું નક્કી કર. જેવો છે એવો જણાય છે, એમાં વધઘટ થતી નથી. અચલ વસ્તુ છે, અખંડ વસ્તુ છે, અપરિણામી વસ્તુ છે, એકરૂપ રહેનારી વસ્તુ છે. એ વસ્તુને વસ્તુથી નથી જોતો, વસ્તુને વસ્તુના સ્વભાવથી નથી જોતો, અને કંઈ ફેરફાર કરવાના અભિપ્રાયથી, કોઈને ટાળવાના અભિપ્રાયથી, કોઈને ગ્રહણ કરવાના અભિપ્રાયથી. એમ શાસ્ત્રમાં વચનો આવે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું ગ્રહણ કર. તો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું ગ્રહણ કરવા માટે પ્રભુ જ્ઞાન અને જ્ઞાયક એક છે. અને તું સ્વયં પોતે છો એવું માનવું એનું નામ ગ્રહણ છે. ગ્રહણ કરવાનું નથી, જેવો પોતે છે એવો પોતાને માને. પરમેશ્વર છું તો હું પરમેશ્વર છું એવું માને તો એનું નામ ગ્રહણ કર્યું. એનું નામ એ જે કીધું ને અહીંયા, મહાત્મા પ્રત્યે જાય. પ્રત્યે જાય એટલે શું? એ મહાત્મા તો છે પણ તને મહાત્મા સમજાય. એ વસ્તુ પ્રત્યે જાય એટલે એ વસ્તુ તરફ તું જાય. એ વસ્તુ હું છું એવું તું સ્વીકાર કરે તો શું થાય? એના મહાત્મા પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય, ત્યારે સ્વસંવેદનમાં આવે. સ્વસંવેદન કરવાની વસ્તુ નથી, સ્વસંવેદન થતી વ્યવસ્થા છે. એ સ્વસંવેદન કરવાનો પ્રયત્ન કરે છે, એ કરતા બુદ્ધિ છે. મારે આત્માનો અનુભવ કરવો છે, એ કરતા બુદ્ધિ છે. અને મહાત્મા પ્રત્યે જાય, પરિપૂર્ણતા પ્રત્યે જાય તો એ ગમ્ય થાય, સ્વસંવેદનમાં આવી જાય. એટલે વાત સ્વસંવેદન નથી, વાત મોક્ષ માર્ગની નથી, વાત મોક્ષની નથી, વાત ત્રિકાળ ધ્રુવ સ્વભાવની છે. ત્રિકાળ ધ્રુવ સ્વભાવ પ્રત્યે જાય એટલે કે એ હું છું એવો વિશ્વાસ આવે, એવી સમજણ થાય તો આ બધું એમનેમ પ્રગટ થઈ જાય છે. એ બધી પ્રગટ થતી વ્યવસ્થા છે. હું પ્રગટ છું છે ને, અવ્યક્ત છતાં પ્રગટ. હવે જે પ્રગટ છે એને એ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. માટે કઠિન થાય છે, માટે એના અનંત પ્રયત્ન છતાં પણ એ વસ્તુ કઠિન થઈ પડે છે. એનું કારણ જ એ છે, એ પર્યાયમાં ઉભો રહીને દ્રવ્યની વાત કરે છે, દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાત નથી કરતો. મહાત્મા પ્રત્યે એટલે દ્રવ્ય પ્રત્યે જાય એટલે હું દ્રવ્ય છું એવા ભાવે એ રહે તો સ્વસંવેદનમાં આવી જાય. વાત ફક્ત અને ફક્ત અને ફક્ત દ્રષ્ટિની છે. દ્રષ્ટિની છે એટલે સમજણની છે. કરવાનું કાંઈ જ નથી, થતું કાંઈ જ નથી. થાય તો છે એ જ કે જે થવા યોગ્ય છે. જે થવા યોગ્ય છે એને કોણ કરે? ગુરુદેવ કીધું ને, જે પરિણામતા છે એને કોણ પરિણામ આવે? જેને પરિણામ આવે છે, જેના પરિણામનો કર્તા છે, એ પરિણામના તો કર્તા કર્મ પરિણામની અંદરમાં છે, એ પરિણામની સ્વાધીનતા છે, પરિણામની સતતા છે, એ પરિણામની સ્વતંત્રતા છે, એ પરિણામનું અહેતુકપણું છે, એ પોતે પોતાની યોગ્યતાથી પરિણમે છે. તારું કામ શું છે? પર્યાયને ફેરવવાનું કાર્ય ન કીધું કે એનું જે વસ્તુ જે છે એ પરિણામને તું આત્માના વસ્તુ તરફ લઈ જા, એમ ન કીધું. વસ્તુ પ્રગટ અચિંત્ય પડી છે, પહેલી વાત તો એ પડી છે, લાવવાની નથી. એ પ્રગટ પડી છે એટલે પ્રગટ છે, એ પ્રગટ છે ને એ પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે એમ નહીં, પ્રગટ છે એના મહાત્મા પ્રત્યે જાય. પ્રગટ છે, પ્રગટ છે એટલે એ વસ્તુ પ્રગટ છે એટલે કે એ પરિપૂર્ણ પ્રગટ છે એટલે કે અનાદિ અનંત પ્રગટ છે એટલે કે પરમેશ્વર પણ એ પ્રગટ છે, એના પ્રત્યે જાય એટલે કે હું પરમેશ્વર છું એવું એને મહાત્મ આવે, એની કિંમત એને સમજાય, વસ્તુ એને સમજાય, તો શું થાય? ગમ્ય થાય, ત્યારે ગમ્ય થાય. એ ગમ્ય કરવા જાય તો ગમ્ય ન થાય, અનુભવ કરવા જાય તો અનુભવ ન થાય, પણ મહાત્મા પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. તો કરવાનું ક્યારે થાય? મહાત્મા પ્રત્યે જાય એટલે કે વસ્તુ પ્રત્યે જાય એટલે કે ત્રિકાળી હું છું જે પ્રગટ પડી છે એના પ્રત્યે જાય, ત્યારે ગમ્ય થાય, ત્યારે સ્વસંવેદન થાય. સ્વસંવેદન કરવા જાય તો સ્વસંવેદન ન થાય, દુઃખનું વેદન થાય. જો કેટલા સ્પષ્ટ શબ્દો છે, અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ, અચિંત્ય વસ્તુ પડી છે લાવવાની નથી, તેના મહાત્મા પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. ક્યારે જાય? થાય ક્યારે? જ્યારે મહાત્મા પ્રત્યે જાય ત્યારે. મહાત્મા થાય કેવી રીતે? તો કે વસ્તુ પ્રગટ પડી છે એની સમજણ કરે ત્યારે. એ અચિંત્ય વસ્તુ છે પ્રભુ, તેને તું ચિંતન દ્વારા એનું નક્કી કરે છે તો એવી રીતે નક્કી નહીં થાય. વિકલ્પના માધ્યમથી તું નક્કી કરે છે તો એવી રીતે નક્કી નહીં થાય કે વસ્તુ નિર્વિકલ્પ છે, એનો મહિમા લાવવાનો નથી હોતો, મહિમા આવે છે. મહિમા લાવવાની અંદરમાં કૃત્રિમતા છે અને વસ્તુનો સ્વભાવ સમજાય છે તો મહિમા ઉછળે છે એટલે એને ગમ્ય થઈ સ્વસંવેદનમાં આવી ગઈ. કેટલી સુંદર વાત છે, એના મહાત્મા પ્રત્યે જાય એટલે પ્રગટ છે એવા એના સ્વભાવ પ્રત્યે જાય ત્યારે અનુભૂતિ થાય. આ ટર્મ્સ મૂકી છે, સરસ છે. અનુભૂતિ થાય ક્યારે થાય? તો કે ત્યારે થાય. ત્યારે થાય એટલે ક્યારે થાય? મહાત્મા પ્રત્યે જાય. મહાત્મા પ્રત્યે જાય એટલે શું? એ વસ્તુ પ્રગટ પડી છે એવું સમજે, પ્રગટ કરવાની નથી. જે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય છે, જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય છે. એટલે પ્રગટ કરવાનો અભિપ્રાય એ પરદ્રવ્યની અંદરમાં એકત્વ છે એટલે એ પર્યાયની અંદરમાં એકત્વ છે એટલે કે પર્યાય બુદ્ધિ છે, પર્યાય દ્રષ્ટિ છે. પરદ્રવ્ય અને આત્માને અત્યંત અભાવ છે તો વ્યવહારની નીતિના વચનથી આવે છે. પરદ્રવ્ય અને આત્માને અભાવ છે એ વાત તો વ્યવહારથી નીતિના વચનથી આવે છે, પરંતુ અધ્યાત્મ દ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. છે પ્રભુ, તું હવે જેનો અત્યંત અભાવ છે એનો તું અભાવ કરવાનો પ્રયત્ન કરે છે. શું કીધું અહીંયા? અધ્યાત્મ દ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત અભાવ છે. અભાવ છે, અભાવ કરવાનો નથી. વિકારનો, રાગનો, ક્રોધાદિનો એનો અભાવ કરવાનો નથી, એનો અભાવ છે. કેટલો અભાવ છે? કથંચિત અત્યંત અભાવ છે, અત્યંત સર્વથા અભાવ છે. હવે જેનો સર્વથા અભાવ છે એને તું છોડવાનો પ્રયત્ન કરે છે અને સર્વથા તું છો એને ગ્રહણ કરવાનો પ્રયત્ન. મેળ કેવી રીતે પડે વસ્તુનો? કે જેવો છે એવો તું સ્વીકારતો જ નથી. આ અત્યંત અભાવ છે, રાગની સાથે અત્યંત અભાવ છે, વિકારની સાથે અત્યંત અભાવ છે, સ્વભાવ અત્યંત પ્રગટ છે, સ્વભાવ અત્યંત પ્રગટ અને વિકારની સાથે અત્યંત અભાવ. ચૈતન્ય ગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો જ પડ્યો છે. એ ચૈતન્યનો ગોળો વિકારથી એકલો, વિકારથી એકલો એક છૂટો જ પડ્યો છે. શું કરે ને, એમાં કઈ ફેરફાર કર, એને દેખ. કેટલી એક બોલની અંદરમાં આખું જૈન દર્શન સમાય છે. જેમ તેલ પાણીના પ્રવાહ ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી, તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે, ચૈતન્ય દળમાં પેસતું નથી. કેટલી સુંદર વાત! ભેદ જ્ઞાન કરવાનો કઈ પ્રશ્ન જ નથી. તું ભગવાન આત્મા અભેદપણે પ્રગટ છો, એ અભેદનું જ્ઞાન એનું નામ ભેદ જ્ઞાન છે. ભેદનું જ્ઞાન એનું નામ ભેદ જ્ઞાન નથી, અભેદનું જ્ઞાન. તું સ્વયં ચૈતન્ય ગોળો છૂટો ને છૂટો જ પીળો છો, પરિપૂર્ણ છું, અચિંત્ય છું, પ્રગટ છો, વિદ્યમાન છો. એને એના ગમ્ય પ્રત્યે જાય એટલે કરવાનું નથી, તો છે એને ગમ્ય પ્રત્યે જાય, એના પ્રત્યે ગમ્ય થાય એટલે એની દ્રષ્ટિ એની ઉપર જાય એટલે કે એને દેખ. ખાલી તારે દેખવાનું છે, એની ઉપર દ્રષ્ટિ જ દેવાની છે. એ ચૈતન્ય ગોળો જુદો ને જુદો જ પડ્યો છે. વિકારનો અત્યંત અભાવ છે. જેમ પાણીમાં તેલનો પ્રવેશ નથી થતો, એમ ચૈતન્યમાં વિકારનો પ્રવેશ નથી થતો. કેટલી અદભુત વાત છે, કેટલી સીધી વાત છે. આજે પણ ગુરુદેવ કીધું, કેટલી સરળ વાત છે. હવે એને સરળ લાગતી નથી, કારણ કે એ સ્વભાવથી વસ્તુને જોતો જ નથી, એ જોવે છે પરભાવથી. રાગ એનામાં થતો જ નથી, માને છે મારામાં રાગ જ થાય છે, થાય છે એનામાં જ્ઞાન, માને છે રાગ, રાગ માને છે એટલે રાગ નહીં છોડવાનો પ્રયત્ન કરે છે, જ્ઞાન માનતો નથી એટલે જ્ઞાનને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. ક્યાંય તાલમેલ નથી રહેતા. જો એક વાર અંદરમાં નજર કર, શું કેવું આ ગુરુદેવને વિશે, કેટલું કેવું, કઈ રીતે કેવું, કયા શબ્દોમાં કેવું. મને એની વાણીની અચિંત્યતા એટલી અદભુત છે કે તમારે મૌન થઈને જંગલમાં જવું પડે, બીજો કોઈ ઉપાય નથી. કેટલી સુંદર વાત! એક બોલની અંદરમાં લાખો મણનું વજન છે. અને આ વાત જો એક વખત સમજાઈએ તો એ સોસરવટ અંદરમાં ઉતરી જાય. એક વાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું. તારે અશરીરી થવું છે ને, તું કે છે છું છે. શબ્દ શું છે? હું સિદ્ધની જેમ અશરીરી છું, શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે જ શરીરથી છૂટો છું. એક બોલે બેડો પાર છે. ખાલી વાતનું મહત્તમ સમજાય એવું જોઈએ કે હું તો અત્યારથી અત્યારે સિદ્ધ છું, શરીરથી અત્યારે છૂટો છું. સિદ્ધ થશું ત્યારે છૂટા થશું એવું નથી, અત્યારે છૂટા છે. જળ જળ છે ને, ચેતન ચેતન છે. જળ અને ચેતનની વચ્ચે શું સંબંધ હોઈ શકે? નથી કર્તા કર્મ સંબંધ, નથી જ્ઞાતા જ્ઞેય સંબંધ, નથી કારણ કાર્ય સંબંધ, નથી નિમિત્ત નિમિત્તિક સંબંધ, કોઈ પ્રકારના નાસ્તિ સર્વોપી સંબંધ. છૂટો જ પડ્યો છે એમ શ્રદ્ધા નહીં કરે. શું નહીં કરે? શ્રદ્ધા. વાત ફક્ત હું છું ચૈતન્ય અશરીરી પરમાત્મા, એની શ્રદ્ધાની વાત છે. એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે તેની લાળ શરીરમાં જ લંબાશે. અત્યારે છૂટો, અત્યારે અશરીરી, અત્યારે ચૈતન્ય ગોળો પરમાત્મા પરિપૂર્ણ ઘન પદાર્થ, નક્કર પદાર્થ, પરિપૂર્ણ પદાર્થ, અત્યારે હું વર્તમાનમાં છું. એવી નજર કર, એમ દેખ, એવી શ્રદ્ધા કર. જો કંઈ પણ કરવાની નજર કર, એની અંદરમાં દ્રષ્ટિની વાત છે. શ્રદ્ધા કર, એની અંદરમાં વિશ્વાસની વાત છે. દેખ, એની અંદરમાં પણ શ્રદ્ધાની વાત. એની સામું જો, ક્યાંય આને છોડ, આને ગ્રહણ કર, આને આમ કર અને આમ કર, ઉલટ પલટ કર, કોઈ વાત જ નથી. એક બાજુ એક સમયની ભૂલ છે ને એક બાજુ ત્રિકાળી આખો ભગવાન છે. હવે એક એક બોલોની કિંમત શું થઈ શકે કે અનંત જીવનને સિદ્ધ દશા પ્રગટ થાય એવી એની કિંમત છે. ફક્ત અને ફક્ત સમજણનો માર્ગ છે, ફક્ત અને ફક્ત સમજણનો માર્ગ. દ્રવ્ય પરિપૂર્ણ, પર્યાય એક સમયનો પરિપૂર્ણ પરમાત્મા, દ્રવ્ય ત્રિકાળ પરમાત્મા અને પર્યાય એક સમયનો પરમેશ્વર. કાંઈ જ નથી કરવાનું. એક બાજુ એક સમયની ભૂલ છે ને એક બાજુ ત્રિકાળી આખો ભગવાન છે. ખબર ના, એક એક બોલો એવા છે ને કે એમાંથી તમને નીકળવાનું મન ન થાય, અને જેટલા ઊંડાણની અંદરમાં જાઓ એટલા પોતાના સ્વભાવનો મહિમા પણ વધે અને ગુરુદેવનો મહિમા પણ વધે. પોતાના સ્વભાવ સુધી જાય તો ગુરુદેવ સાચા અર્થમાં ઓળખાય કે આ પુરુષે આપણને શું બતાવ્યું હતું. અનંત કાળથી જે વાત ન સમજાવી એક એક બોલની અંદર એ વાત એમણે સ્પષ્ટ કરી દીધી છે. આપણે પ્રગટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે વસ્તુ પ્રગટ પડી છે, પડી છે, છે છે એટલે વર્તમાનમાં તું પરમેશ્વર છો. આપણે એનાથી આખો વિપરીત જ પ્રયાસ કરીએ છીએ. વાત ફક્ત ફક્ત અને ફક્ત સમજણની છે, શ્રદ્ધાની છે, વિશ્વાસની છે. ને હું પરમાત્મા છું એવું નક્કી કરે છે તો દ્રષ્ટિ ત્યાં જાય છે, દ્રષ્ટિ લઈ જવી નથી પડતી. સ્વભાવનો વિશ્વાસ એનું નામ દ્રષ્ટિ, એની ઉપર ગઈ. દ્રષ્ટિ આમ છે ને આમ દેવાની છે એ તો કહેવા માટેની વાત છે. પ્રવાહ આમ છે ને આમ કરવાનો છે એ પણ સમજાવવા માટેની વાત છે. હું પરમાત્મા છું એટલે એને અહીં થઈ ગયો પ્રવાહ, એવી સમજણ કરી તો થઈ ગયો પ્રવાહ. એ કોઈ કરવાની કોઈ વસ્તુ જ નથી કે. એટલે એનો અર્થ એ છે કે આપણે હું ભગવાન છું એ વાતને સ્વીકારતા નથી, એટલે આકરું પડે છે. છે એકદમ સહેલું, એકદમ સહેલું. પોતે પરમાત્મા છે ને પરમાત્મા છે એમ માનવાનું છે, પોતે ભગવાન છે ને ભગવાન છે એમ માનવાનું છે. વસ્તુમાં અનંત અનંત ગુણનું મહાન અસ્તિત્વ પડ્યું છે તેની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. શું કરતા? તેની દ્રષ્ટિ કરતા. કોની? વસ્તુની દ્રષ્ટિ કરતા. અનંત અનંત ગુણાત્મક એક વસ્તુ છે એ વસ્તુની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. પરંતુ વિકલ્પને તોડવા જતા તો મિથ્યાત્વ થાય છે. એ પ્રયત્ન કરે છે વિકલ્પને તોડવાનો. અરે વિકલ્પ તારામાં છે જ નહીં, તું તોડીશ શું એને? તું તો અનંત ગુણોનો ભંડાર છો, અનંત ગુણોનો ગોદામ છો, અનંત ગુણોનો સમુદ્ર છો, એવો ભગવાન છો તું. જ્યાં એવી દ્રષ્ટિ કરી તો વિકલ્પ તૂટી જાય છે કે વસ્તુ નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પ વસ્તુ હું છું એવું જ્યાં સમજાય છે ત્યાં વિકલ્પ બંધ થઈ જાય છે, વિકલ્પ અટકી જાય છે. વિકલ્પ અટકી ગયા એટલે તૂટી જાય છે, એટલે ઉત્પાદ જ નથી થતો વિકલ્પનો. તો એને તોડલા એમ કહેવાય છે. પ્રયત્ન કરે છે તોડવા જવાનો. તોડવા જવાનો જે અભિપ્રાય છે એ શું છે? મિથ્યાત્વ થાય છે એટલે મિથ્યા દ્રષ્ટિ થાય છે. કેટલી માર્ગની સરળતા છે, કેટલી માર્ગની અદભુતતા છે. અદભુતતાને એક વખત સમજાવી જોઈએ. ચાહે 73 નંબરનો બોલ હોય, ચાહે 74નો હોય, ચાહે 75નો હોય, ચાહે 76નો હોય, ચારેય બોલની અંદરમાં આખું જૈન દર્શન છે. કાંઈ જ કરવાનું નથી. અને ગુરુદેવે આપણા માટે આખો ભંડાર, આખો આખું નાખું જીનેન્દ્ર શાસન ગુરુદેવશ્રીનું અક્ષર દે આપણી પાસે જીવંત છે, જેના દ્વારા આપણે નિર્ણય કરી શકીએ છીએ. ખાલી સમજણ, નજર કર, દેખ, દ્રષ્ટિ કર, એ છોડીને કોઈ પ્રવચનમાં તમને બીજી વાત નહીં મળે. મૂળભૂત વાત તો એટલી જ છે. સ્વભાવની દ્રષ્ટિ કરવાની છે, સ્વભાવ ઉપર નજર દેવાની છે, સ્વભાવને દેખવાનો છે, સમજવાનું છે કે હું છું પરમેશ્વર. છો તો ખરો, તું ન માનતો તું પરમેશ્વર છો, ન માન તો તારા ભાગ્ય, માની લે તો તારા આહો ભાગ્ય. માનવાનું છે કે હું પરમાત્મા છું. સ્વભાવ કેવો સામર્થ્યવાન છે, આખો પરિપૂર્ણ સામર્થ્ય, આખું નાખા દ્રવ્યનું સામર્થ્ય પર્યાયની અંદરમાં છે. દ્રષ્ટિ દે છે તો એ સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. વસ્તુ ભલે ત્રિકાળી દ્રવ્ય ભલે નથી આવતું, એનું સામર્થ્ય પ્રગટ થઈ જાય છે, અનુભૂતિમાં આવી જાય છે, સ્વસંવેદનમાં આવી જાય છે. કારણ કે એ અનુભૂતિમાં જે આવે છે એ જ્ઞાયકપણું જ્ઞાયકપણે નથી, જ્ઞાયક છે. જ્ઞાયકપણુંનો મતલબ જ્યારે તને પર જણાય છે ત્યારે જ્ઞાયકપણું છે, એટલે જાણનારપણું છે. પરને તું જાણતો જ નથી, જ્ઞાયકને તું જાણે છે એવું જાણનારપણું છે. અને એ સમયે ખરેખર જ્ઞાયકપણે જણાયો, જ્યાં જ્ઞાયકની ઉપર દ્રષ્ટિ દે છે તો જ્ઞાયકપણે જણાયો, જણાયો એટલે એની ઉપર દ્રષ્ટિ ગઈ. હજી એકાકારતા નથી થઈ, હું પરમાત્મા છું એવો અનુમાનની અંદરમાં, અનુમાન જ્ઞાનની અંદરમાં એ પરમાત્મા છું ત્યાં સુધી પહોંચી જાય છે. ભાવભાષણ અનુમાન જ્ઞાનમાં થાય છે, અનુભવ સ્વભાવમાં થાય છે. કારણ કે ભાવભાષણ થાય છે ત્યારે વિકલ્પવાળી સ્થિતિ છે, તે અનુમાન જ્ઞાનની અંદરમાં ભાવભાષણ થાય, અનુભવ નિર્વિકલ્પતાની અંદરમાં થાય, એ સ્વભાવમાં આવે તો થાય. તો આપણે વાત જ આખી સ્વભાવથી કરવાની છે, ઉપાડ જ આખો સ્વભાવથી કરવાનો છે. જે સ્વભાવથી ઉપાડ કરે છે અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય જાયને જાય છે, એ વસ્તુ ગમ્ય થાય થાયને થાય છે, અને ગમ્ય થાય દ્રષ્ટિ જાય તો ગમ્ય થાય. એટલે જો એની શરત છે આ, કે ક્યારે ગમ્ય થાય છે, જ્યારે મહાત્મા પ્રત્યે જાય ત્યારે. એ છોડીને બીજો કોઈ ઉપાય નથી. એક જ વાત, આમ પણ થાય ને આમ પણ થાય એવું નથી. ચૈતન્ય ગળો છૂટો જ પડ્યો છે તો શરીરથી છોડવાનો નથી. એક વખત દેખ, એક વાર અંદરમાં નજર કર, કે હું પણ સિદ્ધની જેમ અશરીર છું, શરીરને સ્પર્શતો જ નથી, સ્પર્શતો જ નથી. સાહેબ કથનચિત નિમિત્તે વ્યવહારે સ્પર્શતો જ નથી. અત્યારે જ શરીરથી છૂટો છું, એકદમ એકાંત છે. પ્રભુ સમ્યક એકાંત છે. એક વખત સમ્યક એકાંતના પક્ષમાં આવી જા નાથ, તેને સમ્યક અનેકાંતનો જન્મ થઈ જશે. એના માટે પ્રયત્ન નહીં કરો વળે, વિકલ્પ છૂટી જાય છે, છૂટી જાય છે, છોડવો નથી પડતો. હવે શાસ્ત્રની અંદરમાં છૂટી જાય છે તેમ કે એને છોડો, આશ્રમનો જન્મ જ ન થાય તો એને આશ્રમ નેટાળો. એ બધા વ્યવહારના વચનો છે, જે અત્યાર સુધી હતું ને અત્યારે ન રહ્યું તો એને ટાળ્યો, અભાવ કર્યો, વિકલ્પને તોડ્યો, એવું બધું કહેવામાં આવે છે. વાસ્તવિકતા શું છે? એ પોતાના સ્વભાવમાં રહી ગયું. ઋષભદેવ ભગવાને એક વર્ષના વર્ષી તપ કર્યા, એટલે શું એક વર્ષ ખાધું નહીં એવું હતું? કે એક વર્ષ સ્વભાવની અંદરમાં રહી ગયા એટલે ખાવાનો વિકલ્પ જ ઉત્પન્ન ન થયો, એનું નામ વર્ષી તપ છે. દ્રષ્ટિ જ નહીં ન ગઈ, દ્રષ્ટિ અહીંયા રહી ગઈ, પોતાના સ્વભાવની અસ્થિમાં રહી ગઈ. તો જે ન થયું એ એણે છોડ્યું, હાર છોડ્યો. હાર છોડવાની ચર્ચા જ નથી, કે સ્વભાવની અંદરમાં રહી ગયા એ વાત છે. એ એવું છે, પોતાનું મહાન અસ્તિત્વ પડ્યું છે તેની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. એની દ્રષ્ટિ જ્યાં થાય છે ત્યાં વિકલ્પ તૂટી જાય છે. કારણ કે વસ્તુ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ ભાવે એ રહી જાય છે. પરંતુ વિકલ્પને તોડવા જતા, મારે તો વિકલ્પ તોડવા છે, વિકલ્પ નથી કરવા, બસ વિકલ્પ નથી કરવા, વિકલ્પને તોડવા જાય છે તો મિથ્યાત્વ થાય છે. એ સમય સમય મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. એટલે પ્રભુ વિકલ્પને ટાળવાનો, આશ્રમને ટાળવાનો, પરભાવને ટાળવાનો, પાપની ભાવને ટાળવાનો, સમ્યક દર્શન પ્રગટ કરવાનો, એ બધા ભાવો મિથ્યાત્વ થાય છે. એટલે આશરો બંધ તો એનું સ્વરૂપ નથી, પણ સમ્યક દર્શન તો આત્માની અનુભૂતિ છે ને, એને પ્રગટ કરવું એમાં મિથ્યાત્વ શું કામ? કારણ કે એમાં તારી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી, તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે. પર્યાયની અંદરમાં શુદ્ધતા પ્રગટ કરવાનો અભિપ્રાય છે. જેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી છે એને હું શુદ્ધ છું એ સ્વીકાર્ય નથી. હું એક શુદ્ધ સદા રૂપી વાત માન્ય નથી. એટલે શું માન્ય નથી? કુંકુન આચાર્ય દેવ માન્ય નથી, અમરચંદ્ર આચાર્ય દેવ માન્ય નથી, આ વાત સિમંદર પરમાત્મા થયા પછી માન્ય નથી, આ વાતનું સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું છે એ વાત એને માન્ય નથી. એટલે ખરેખર એને એવું લાગે છે કે આપણે તો ગુરુદેવે કીધું એ માર્ગ ઉપર જ ચાલીએ છીએ. એમ નથી ચાલ્યું તો ત્યારે કહેવાય કે તમે જેવું ગુરુદેવની પગદંડી જ્યાં જ્યાં પડી છે ત્યાં ત્યાં તમારા પગ પડે. એમ કે તું પરમેશ્વર છો તો તમે એમ કે હું પરમેશ્વર છું, એમ કે દ્રષ્ટિ કરતો સાહેબ કરી આ દ્રષ્ટિ, નજર કરતો કરું નજર. કોઈ વાત જ, અન્ય કોઈ વાત જ નથી, અન્ય કોઈ ચર્ચા જ નથી આની અંદરમાં. ગુરુદેવ વાત ક્યાંકથી કરે છે, આપણે વાત ક્યાંકથી કરીએ છીએ? એ ગુરુદેવ કહે છે આત્માની અંદરમાં બેસીને વાત કરતા આપણે પર્યાયમાં બેસીને વાત કરીએ છીએ. તો વાતનો મેળ તો પડવો જોઈએ ને કે ભાઈ તું જેવી વસ્તુ છે એવી વસ્તુ પ્રત્યે તું જા. વસ્તુ તો મહાત્તમ છે, સિદ્ધ છે, અશરીરી છે, પરિપૂર્ણ છે, ભગવાન છે, પરમેશ્વર છે, આ બધી વાત ગુરુદેવના શબ્દો છે. હવે એની ઉપર આપણું જો વજન આવે તો વિકલ્પ તૂટી જાય. વિકલ્પને તોડવા જાય તો મિથ્યાત્વ થાય. કેટલી સુંદર વાત, કેટલી સરળ વાત, કેટલી અદ્ભુત વાત. કાંઈ જ કરવાનું નથી, પોતે જેવો છે એવો પોતે રહી જાય. એને માની લે કે હું પરિપૂર્ણ છું, હું એક શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છું. તો શુદ્ધ છે તો શુદ્ધતાનો પ્રશ્ન નથી, ભગવાન છે તો ભગવાન થવાનો પ્રશ્ન નથી, પરિપૂર્ણ છે તો અપૂર્ણ છો ને પરિપૂર્ણ કરવું છે એનો પ્રશ્ન નથી. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. એ દ્રવ્ય દ્રષ્ટિ થાય તો પર્યાયની અંદરમાં પૂર્ણતા થઈ જાય. ગુરુદેવ એટલે શું? પ્રભુ આપણને ગુરુદેવની કિંમત એક વખત જો સમજાય ને તો ગુરુદેવના ચરણોમાંથી ઉઠે જ નહીં. આપણા સૌની તો શું તાકાત છે કે આપણે આ બધા ભાવો કાઢી શકીએ હતા. માટે આપણે જે કાંઈ પણ ચર્ચા કરીએ છીએ બધું ગુરુદેવનું છે, એ ઉપકાર બધો ગુરુદેવનો છે, એ શાસન ગુરુદેવનું છે. મહાવીર પરમાત્માની ઓળખાણ ગુરુદેવ કરાવે છે, આચાર્ય ભગવંતની ઓળખાણ ગુરુદેવ કરાવે છે. ની બધા આચાર્ય અને મહાવીર જેને કારણે તેવા ભગવાન આત્માની ઓળખાણ ગુરુદેવ કરાવે છે. એ ઓળખાણ કરે તો આપણે કાલના આચાર્ય અને પરમ દિવસના ભગવાન સહેજે છે. ફક્ત વસ્તુને સમજવાની છે, શાંતિથી ધીરા પડીને, ધીરજ સાથે. ઉતાવળનું કોઈ કામ નથી, ઉતાવળે માર્ગની પ્રાપ્તિ નહીં થાય. શાંતિથી અહીંયા ગુરુદેવ શું એક બોલ્યો તમે, અને 5 દિવસ 15 દિવસ મહિનો દિવસ એના ઊંડાણમાં ને ઊંડાણમાં જાઓ કે આવું ગુરુદેવ શા માટે કહે છે કે એના મહાત્મા પ્રત્યે જાય ત્યારે ગમ્ય થાય. એટલે અન્ય રીતે ગમ્ય ન થાય. અસ્થિ કીધી હોય તો આપણે એમાંથી નાસ્તિનો શું અર્થ થાય વિચારી લઈએ. નાસ્તિ કીધી હોય તો શરીરથી એકરૂપ થયો જ નથી, તો થયો જ નથી તો છૂટો જ છે એવો અર્થ થાય. એટલે એમ કે સર્વાંગી રીતે વસ્તુનો આપણે વિચાર કરીને વસ્તુ ઉપર વજન ન આવે એવું ત્રણ કાળમાં બની ન શકે. કુદરત બંધાયેલું છે એની સાથે કે પોતાને અંતરંગની સાચી ભાવના હોય અને એ સાચી ભાવનાની અંદરમાં હું પરમાત્મા છું એ અંદરથી એકરાર કરતો હોય પ્રમાણિકતાપૂર્વક, નીતિપૂર્વક, ઓનેસ્ટીપૂર્વક, અને એ પરમાત્મા તત્વ જવાબ ન આપે એવું ત્રણ કાળમાં બનતું જ નથી. પણ વાત આ એટલી છે, શરત એટલી છે, જ્યાંથી કહેવામાં આવ્યું છે ત્યાંથી જોવે, પોતાના અભિપ્રાયનું પોટલું વાળીને એક તરફ મૂકી દે. અને ગુરુદેવ જેમ કે છે, જ્ઞાનીઓ જેમ કે છે, આચાર્ય ભગવંતો જેમ કે છે, ત્યાંથી તેવી રીતે પોતાના સ્વભાવને જોવે. અને ગુરુદેવ કે એમ કરતા જો સ્વભાવ ન મળે તો મારી પાસે આવજે. આ ગુરુદેવના શબ્દો છે, મારી પાસે આવજે. 320મી ગાથાની અંદરમાં ગુરુદેવ શ્રી એમ કે છે કે અનાદિથી તને પુણ્યનો પ્રેમ છે. જેટલો પુણ્યનો પ્રેમ છે એટલો પ્રેમ જો આત્માનો હોય, કેટલો? ભગવાનના દર્શનનો જેટલો પ્રેમ છે, પૂજાનો જેટલો પ્રેમ છે, ભક્તિનો જેટલો પ્રેમ છે, ગુરુદેવને સાંભળવાનો જેટલો પ્રેમ છે, એટલો પ્રેમ જો આત્માનો હોય અને પછી આત્મા ન મળે તો મારી પાસે આવજે. આ શબ્દો છે, મારી પાસે આવજે. આવી સુંદર વસ્તુ અને એનો મહાત્મ ના આવે એવું કેમ બને? આપણે સૌ કોઈ ગુરુદેવના સંતાનો, માલ બધો ગુરુદેવનો છે, સંપત્તિ બધી ગુરુદેવની છે. એક એક જણને એ આખી સંપત્તિની ચાવી ગુરુદેવે આપી દીધી છે, અસંખ્ય ચાવી બનાવી દીધી છે. ભાઈ તું ચાવી લઈને એકલો બેસીને ચાવીનો ઉપયોગ કર, દરવાજો ખુલી જશે, તિજોરી ખુલી જશે, અનંત ગુણોનો ભંડાર એવો એક ગુણી હાથમાં આવી જશે. સૌ કોઈ સ્વભાવથી ભગવાન છે, ભગવાનના જ છે, પરમેશ્વર જ છે એવું ચિંતન થઈ, એવું મહાત્મ આવી અને હું પરમાત્મા જ છું એવા ભાવની અંદરમાં સાદી અનંતકાળને માટે સૌ કોઈ લીન થઈ જાય એવી મંગલ ભાવના. હર વખતે એક વાત હું કહું છું કે પ્રભુ વાત ગુરુદેવની છે, માલ ગુરુદેવનો છે, સંપત્તિ ગુરુદેવની છે, વૈભવ ગુરુદેવનો છે. આપણે સૌ ગુરુદેવના સંતાન સાથે મળીને ગુરુદેવની વાતને વાગોળીએ છીએ. આમાં કોઈ વક્તા નથી, કોઈ શ્રોતા નથી, બધા ગુરુદેવના સંતાનો છે. એટલે કૃપા કરીને ક્યારે પણ મારો ઉપકાર માનવાની કોશિશ ન કરવી. તમે જે કાંઈ પણ આજ દિવસ સુધી કીધું એ બધું હું ગુરુદેવના ચરણે સમર્પિત કરું છું, કેમ કે એ વાત ગુરુદેવની છે. આજે ગુરુદેવ ન મળ્યા હોત તો આત્મા શબ્દ કોને ખબર હતી, આત્મા કેવો છે એ કોને ખબર હતી, દ્રવ્યગુણ પર્યાય કોને ખબર હતી, એ પર્યાયની અંદરમાં આત્માને જોવાનું વિધાન કેટલું સહેલું છે કોને ખબર હતી. એ સંપત્તિ પૂજ્ય ગુરુદેવની છે, એ શાસન ગુરુદેવનું છે. તો ગુરુદેવના ચરણોમાં આપણા સૌને કોઈના કોટી કોટી વંદન. Thank you.